આવો આપણે પ્રભુના વચનો તરફ વળી અને લેવીઓનું પુસ્તક અને તેનો પહેલો અધ્યાય. મારી આશા છે કે તમે આપણે જે મેં ઇન્ટ્રોડક્શન કરી હતી આ પુસ્તકની, કે આ પુસ્તક કેમ લખવામાં આવ્યું છે, કેવી રીતે આપણને આપણા અંગત આત્મિક જીવનમાં મદદ કરે છે અને આ વચનનો ધ્યેય શું છે તે તમે સાંભળ્યો હશે એ અભ્યાસ. ના સાંભળ્યો હોય તો આશા રાખું છું કે સાંભળશો. આજે આપણે પહેલો અધ્યાય જોનાર છે અને પહેલા અધ્યાયમાં પ્રભુ આપણી સાથે શું વાત કરવા માંગે છે તે આપણે જોઈશું. ફરીથી એક વાર હું તમારું ધ્યાન જ્યાં આપણે શરૂઆત કરી હતી ત્યાં દોરવા માંગુ છું, અને તો બીજો તિમોથી અને તેનો ત્રીજો અધ્યાય અને 16મી કલમ તમારી આગળ રજૂ કરવા માંગુ છું. અને ત્યાં લખવામાં આવ્યું છે કે દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે. અને આ વાત આપણે યાદ રાખવી જરૂરી છે કે ઉત્પત્તિના પહેલો અધ્યાય અને પહેલી કલમથી તે પ્રકટીકરણનો છેલ્લો અધ્યાય અને છેલ્લી કલમ સુધી દરેક વચન જે લખવામાં આવ્યું છે તે દરેક ઈશ્વર પ્રેરિત છે. અને ઘણી વખત જ્યારે આપણે અહીંયા આવીએ લેવીઓના પુસ્તકમાં અને ઘણી બધી જગ્યાએ જૂના કરારમાં જ્યાં વંશાવળીઓ આપી છે, અમુક જે કાયદા આપ્યા છે એ વાંચીએ ત્યારે આપણને સમજણ નથી પડતી. અને કદાચ આપણે એવું વિચારીએ કે કેમ આ વચન આપણને આપવામાં આવ્યું છે, શું અત્યારે મને આજે લેવીઓના પુસ્તક દ્વારા શું પ્રોત્સાહન મળી શકે, શું ઉત્તેજન મળી શકે, મને કેવી રીતે મારા આત્મિક જીવનમાં મદદ કરે. પણ આ જે વચનો છે તે સમજવા જાણવા બહુ જરૂરી છે, કારણ કે દરેક વચન પવિત્ર શાસ્ત્રમાં આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એક ચિત્ર આપે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની એક ઓળખ આપે છે. અને જે ઇંગ્લિશમાં હું અભ્યાસ કરું છું આ લેવીઓના પુસ્તકનું, તેનો ટાઇટલ મેં આપ્યો છે કે જીઝસ ઇન લવિટિકસ. અને જેનો વિષય છે એ છે કે રિલિજિયન ટુ રિલેશનશિપ, એટલે કે ધર્મમાંથી આપણે પ્રભુ સાથેનો અંગત સંબંધ. ઘણીવાર આપણે જ્યારે આ લેવીઓનું પુસ્તક વાંચીએ તો ફક્ત આપણે જે રીતિરિવાજો છે, ધાર્મિક જે બધા રિચ્યુઅલ્સ છે તે પર જ આપણું ધ્યાન હોય છે, પણ આ સર્વ બાબતમાં આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે જોવાના છે. લગ્ન, જન્મ, આહાર, વ્યક્તિગત સ્વચ્છતા, મૃતકોને દફનાવવામાં આવતા બીમાર વ્યક્તિઓને અલગ રાખવા જેવા કાયદાઓ, રાષ્ટ્ર માટે સ્વાસ્થ્યપ્રદ ફાયદાકારક કેમ હતા, તે બધા આ જે સર્વ બાબતો મેં તમને કીધી તે બધા યાદ અપાવતા હતા કે ઈશ્વરના લોકો ગમે તે રીતે જીવી શકતા નથી. અને આ જે સર્વ બાબત આપણને આપવામાં આવી છે, લખવામાં આવી છે, તેનું કારણ છે કે પ્રભુ આપણને કંઈક શીખવવા માંગે છે. અને આપણે જાણીએ છીએ કે આપણે નીતિવચનો વાંચીએ અથવા તો ગીતશાસ્ત્રના જે ગીત છે વાંચીએ, આપણે રૂમિયોનો અધ્યાય વાંચીએ, આપણે સુવાર્તા વાંચીએ, ત્યારે તો આપણે સમજી શકીએ છીએ કે આ ઈશ્વર પ્રેરિત વચનો છે. અને હા, મને બોધ અને નિષેધ અને સુધારા અને ન્યાયપણાના શિક્ષણ માટે ઉપયોગી હશે. પણ જ્યારે આપણે આ લેવીઓનું પુસ્તક વાંચીએ તો આપણે શું સમજી શકીએ છીએ, કારણ કે આ લેવીઓનું પુસ્તક પણ ઈશ્વર પ્રેરિત છે અને તે પણ આપણને બોધ, નિષેધ, સુધારા અને ન્યાયપણા ને શીખવવાને માટે આપવામાં આવ્યું છે. તો આશા રાખું છું કે પ્રભુ તમારી સાથે આ વચનો દ્વારા વાત કરે. તમને હું જરા ઇતિહાસમાં થોડો પાછળ લઈ જવા માગું છું. અને જાન્યુઆરીનો દિવસ હતો, 24મી તારીખ જાન્યુઆરીની, અને 1861ના રવિવારના દિવસે પ્રભુના સેવક ચાર્લ્સ સ્પર્જન મેટ્રોપોલિટન ટેબરનેકલ નામના ચર્ચમાં ઉપદેશ આપ્યો હતો. અને એ ઉપદેશ તેઓએ આ શબ્દો સાથે સમાપ્ત કર્યો હતો, મેં ભાષાંતર કર્યું છે ઇંગ્લિશમાંથી, આશા રાખું છું કે જે તેનો અર્થ છે તે તમે સમજી શકો. હું ઇંગ્લિશમાં પહેલાં વાંચું છું, પછી ગુજરાતીમાં વાંચીશ. તો પ્રભુના સેવકે આ પ્રમાણે ઉપદેશનું ઉપદેશ સમાપ્ત કર્યો. એન અનહોલી ચર્ચ, ઇટ ઇઝ ઓફ નો યુઝ ટુ ધ વર્લ્ડ એન્ડ ઓફ નો અસ્ટીમ અમોંગ મેન. એટલે કે એક અપવિત્ર ચર્ચ તે દુનિયા માટે કોઈ ઉપયોગી નથી, અને માણસોમાં માણસો મધ્યે તેનું કોઈ માન હોતું નથી. ઓ ઇટ્સ એન અબામિનેશન, હેલ્સ લાફ્ટર, હેવન્સ અબહોરન્સ, એન્ડ ધ લાર્જર ધ ચર્ચ ધ મોર ઇન્ફ્લુએન્શિયલ ધ વર્સ્ટ ન્યુસન્સ ડઝ ઇટ બીકમ વેન ઇટ બીકમ્સ ડેડ એન્ડ અનહોલી. The worst evil which have ever come upon the world have been brought upon her by an unholy church. ને ત્યાં જો હું એને ગુજરાતીમાં તેનું ભાષાંતર કરવાનો પ્રયત્ન કરું તો આ એક એક ઘૃણાસ્પદ વસ્તુ છે. જે મંડળી જેટલી મોટી છે, જેટલી પ્રભાવશાળી છે, જ્યારે તે અપવિત્રતા તરફ વળે છે, એક મૃત અને અપવિત્ર પવિત્ર પવિત્ર બની જાય છે, ત્યારે તે નરકને માટે હાસ્યનું કારણ, એટલે કે નરક હસે છે તેની ઉપર, સ્વર્ગનો તિરસ્કાર થાય છે. અને પ્રભુના સેવક એમ કહે છે કે દુનિયા ઉપર અત્યાર સુધી આવેલા સૌથી ખરાબ દુષ્ટાઓ તે અપવિત્ર ચર્ચ દ્વારા લાવવામાં આવી છે. એટલે કે મંડળીને તે જવાબદાર ગણે છે દુનિયામાં જે અમુક દુષ્ટતા આવી છે તેને માટે. એટલે કે અપવિત્ર મંડળી, પવિત્રતા બહુ જરૂરી છે, અને આ પુસ્તક, લેવીનું પુસ્તક, આપણને એ પવિત્રતા શીખવે છે. મેં કીધું તે પ્રમાણે કે આપણે પવિત્ર દેવ જે છે તેને કેવી રીતે મળી શકીએ. How can we approach a holy God? દરેક જે ધર્મ છે દુનિયા પર, જે ખોટો ધર્મ છે, તે ધર્મનો પ્રયાસ એ રહ્યો છે કે માણસ પ્રભુને કેવી રીતે મળી શકે. કારણ કે પ્રભુ એક પવિત્ર છે. આપણે પ્રભુને, આપણા યહોવા દેવને તેમની પવિત્રતામાં મળી શકતા નથી. એથી જ કરીને તેમના પ્રેમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તેઓ આપણી પાસે આવ્યા, કારણ કે આપણે આપણી અપવિત્રતામાં પવિત્ર દેવને મળી શકતા નથી. અને આ પુસ્તકમાં જે જે સેક બલિદાન અને જે બધા દહીનાપણ અને જે બધું વિધિ કરવાનું વર્ણન આપ્યું છે, તે સર્વ એ પવિત્રતા તરફ આપણને દોરી જાય છે. પાંચ મુખ્ય મુદ્દા અહીંયા આપણને આપવામાં આવ્યા છે. પાંચ મુખ્ય વિષય જેને કહી શકાય. પહેલામાં પહેલા તો આ પુસ્તક આપણને પવિત્ર દેવ વિશે શીખવે છે. એક પવિત્ર ઈશ્વર, પ્રેમ ઈશ્વરના કેન્દ્ર સ્થાને છે. એક અમેરિકન ધર્મશાસ્ત્રી, એમનું નામ હતું ઓગસ્ટસ એચ સ્ટ્રોંગ, આ પ્રમાણે લખ્યું છે કે પ્રેમ ઈશ્વરમાં કેન્દ્ર સ્થાને છે, પરંતુ પવિત્રતા પ્રેમમાં કેન્દ્ર સ્થાને છે. કે પ્રેમ એક પવિત્ર પ્રેમ છે. એટલે કે જો હું તમને સમજાવું તો પવિત્ર વિનાનો પ્રેમ એક ભયંકર વસ્તુ છે, કે જે ઈશ્વરના સંપૂર્ણ નિયમનો નાશ કરી શકે છે. જ્યારે પ્રેમ વિનાની પવિત્રતા, પ્રેમ વિનાની પવિત્રતા, જે પાપી છે, ખોવાયેલી વ્યક્તિ છે, તેને માટે કોઈ આશા આપતો નથી. બંને ઈશ્વરના દૈવી સ્વભાવ અને કાર્યોમાં સંપૂર્ણ રીતે સંતુલિત છે. એટલે કે જો તમે પવિત્ર છો પણ પ્રેમ નથી, અને ફક્ત પ્રેમ છે અને પવિત્રતા નથી, તો એ બંને એક ભ્રષ્ટ ધર્મની વાત કરી રહ્યા છે. અને આપણે જે વિશ્વાસમાં ચાલીએ છીએ અને આપણે જે દેવને ભજીએ છીએ તે પવિત્ર છે અને પ્રેમાળ પણ છે. અને આ વાત આપણે યાદ રાખવી બહુ જરૂરી છે. એટલે કે પહેલો વિષય મેં કીધું તે પ્રમાણે આપણે એક પવિત્ર દેવની ઓળખ અહીંયા આપણને આપવામાં આવે છે. બીજો જે વિષય છે એ તો પવિત્ર યાજક વર્ગ. પવિત્ર યાજક વર્ગ, આપણે જાણીએ છીએ કે નિર્ગમનના પુસ્તકમાં 32મા અધ્યાયમાં જ્યારે હારૂને એક સોનાનું વાછરણું બનાવ્યું અને ત્યાં તેઓએ તેની ભક્તિ કરી, ત્યારબાદ લેવીઓને યાજક પદ સોંપવામાં આવ્યું હતું અને નિયમ પ્રમાણે ફક્ત જો તમે લેવીય કુળના હોય તો જ તમે યાજક બની શકો છો. તેઓ પ્રભુની સેવા માટે અલગ કરાયેલા પવિત્ર માણસ હતા. બલકે તમારે પ્રમુખ યાજક બનવા માટે તમારે હારૂનની વંશાવળીમાં હો તો જ તમે પ્રમુખ યાજક બની શકો છો. અને જ્યારે આપણે 21 અને 22મો અધ્યાય જોઈશું ત્યારે જોઈશું કે જે આ જે યાજક હતા તેમના પાસે કોઈ શારીરિક ખામી ન હોવી જોઈએ. તેઓ જેમને પરણતા હતા તે પણ વિધર્મી બાય હોઈ ન શકે. તેઓની પાસે કોઈ પણ જાતની શારીરિક નબળાઈ, અપંગતા કે એવું કોઈ પણ હોવું ના જોઈએ. અને જ્યારે આપણે એ વચનો જોઈશું ત્યારે જોઈશું કે કેવી અજાયબ જેવી વિધિ થતી હતી જ્યારે યાજકને નિમવામાં આવે. અને એ સર્વ એક તરફ આપણું ધ્યાન દોરે છે, એટલે કે તેઓને પ્રભુની સેવા માટે જુદા પાડવામાં આવતા હતા. તેનો મતલબ એમ નથી કે યાજક બીજા બધા માણસ કરતા પવિત્ર હતા. આપણે જાણીએ છીએ કે હારૂન હતો એણે જ વાછરડું બનાવ્યું હતું, પણ તેઓને એ સેવાને માટે જુદા પાડવામાં આવ્યા હતા. એટલે કે અહીંયા આપણને એક પવિત્ર યાજક વર્ગ વિશે આપણે શીખવું છે. કોઈ પણ યાજક બની શકતું નથી. ત્રીજી વસ્તુ આપણે આમાં જોઈશું, એટલે કે હોલી પીપલ, ઈશ્વરના પવિત્ર લોકો. યહૂદી જે પ્રજા છે તેઓને જુદા પાડવામાં આવ્યા હતા. વારંવાર આપણે જૂના કરારમાં વાંચીએ છીએ કે તમે બીજા જે દેશો છે, વિધર્મીઓ છે, તેઓની સાથે ઉઠશો બેઠશો નહીં, લગ્ન નહીં કરવાનું, તેઓની જે રીત રિવાજો છે તે તમારે પાળવાના નહીં, તેઓ જે રીતે તેઓના દેવોને ભજે છે તેવી રીતે તમારે ભજવાનું નહીં. અને જેમ જેમ આપણે આગળ વચનોમાં આગળ વધીશું ત્યાં આપણે જોઈશું કે પ્રભુએ કેટલી સચોટ સૂચના તેઓને આપી હતી. આ જે પવિત્ર લોકો છે તેને લઈને હું તમારું ધ્યાન 2 કલમ તરફ દોરવા માંગુ છું. પહેલી જે કલમ છે તે નિર્ગમનનું પુસ્તક તેનો 19મો અધ્યાય અને 6ઠી કલમ કહે છે કે, અને મારે માટે તમે યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશ જાતિ થશો. એ જ વાત તારે ઇઝરાયલીઓને કહેવી. એટલે કે આ પ્રભુ મૂસાને કહે છે કે તમે મારે માટે યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશ જાતિ થશો. હવે વાલા હું તમને યાદ દેવડાવવા, જે પવિત્ર છે એ ફક્ત માણસને લાગુ નથી પડતું, પણ જ્યારે આપણે જ્યારે પ્રભુ મંદિર છે તેમાં ઉપયોગ થનારી દરેક વસ્તુ, જે વાસણો હતા, દરેક વસ્તુ ત્યાં હતી, નળ અને જે પડદા અને જે સર્વ બાબતો પ્રભુ મંદિરમાં વપરાતી હતી તે સર્વને પવિત્ર ગણવામાં આવે છે. પવિત્ર ગણવા એટલે આપણે યાદ રાખીએ કે પવિત્રતા ફક્ત માણસોને લાગુ નથી પડતી, પણ પ્રભુએ દરેક બીજી વસ્તુઓ જેનો ઉપયોગ પ્રભુ મંદિરમાં થતો હતો તેને માટે પણ પવિત્ર કરવા માટેના કાયદા આપ્યા હતા, નિયમ આપ્યા હતા. હવે તમને કદાચ લાગે કે આ નિર્ગમનનો જે કલમ મેં વાંચી 19મો અધ્યાય અને 6ઠી અધ્યાય તે તો જૂના કરાર માટે છે, ઇસ્રાયલીઓ માટે છે. આપણને કેવી રીતે લાગુ પડે છે. તો તેની માટે હું તમારું ધ્યાન પહેલો પિત્તર તેનો બીજો અધ્યાય અને નવમી કલમ તરફ દોરવા માંગુ છું, અને ત્યાં આપણે જોઈશું કે પિત્તર પણ આપણને કંઈક આવું જ કહે છે. અને આ મંડળીને વિશે એક ખ્રિસ્તી વ્યક્તિને માટે કહે છે, પિત્તર કહે છે કે પિત્તરનો પહેલો અધ્યાય બીજો પિત્તરનો પહેલો પત્ર તેનો બીજો અધ્યાય અને નવમી કલમ, પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોકો છો, કે જેથી જેમણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે તેમના સદગુણો તમે પ્રગટ કરો. એટલે કે આપણે જે મંડળીમાં છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનનાર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે પણ પસંદ કરેલી જાતિ છે. ફક્ત યહૂદી લોકો નહીં, બીજી પણ એક વાત અત્યારે હું સ્પષ્ટ કરવા માંગુ છું, અને તો એ છે કે કારણ કે ઘણા સેવક એક ખોટું શિક્ષણ આપે છે કે હવે આપણે યહૂદી લોકોની જગ્યાએ છીએ, એટલે કે આપણે યહૂદી લોકોને રિપ્લેસ કર્યા છે. તેને રિપ્લેસમેન્ટ થિયોલોજી કહેવામાં આવે છે. એટલે કે જે વચનો અને જે આશીર્વાદો પ્રભુએ જૂના કરારમાં અને નવા કરારમાં યહૂદી લોકોને આપ્યા છે, હવે એ બધા આપણને લાગુ પડે છે. અને એ એક બહુ ખોટું શિક્ષણ છે. હજુ પણ યહૂદી લોકોને માટે એ વચનો છે, આપણી માટે પણ પ્રભુએ આશીર્વાદિત વચનો આપ્યા છે, પણ મંડળી અને યહૂદી એટલે કે ઇઝરાયલ દેશ, નેશન ઓફ ઇઝરાયલ, એ બે જુદા જુદા છે. અને તમે જ્યારે યોહાનું પુસ્તક અને તેનો 10મો અધ્યાય તમે વાંચશો, જે ભરવાડની વાત કરવામાં આવે છે, ત્યાં બહુ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે મારા બે ફાળા છે, એટલે કે એક યહૂદી અને એક આપણે જે પવિત્ર શાસ્ત્રમાં આપણે જે વિદેશી કહેવામાં આવે છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે સર્વ એક થઈએ છે. એટલે કે જો કોઈ તમને રિપ્લેસમેન્ટ થિયોલોજી તમને જો કોઈ શીખવતું હોય કે હવે અને આજની તારીખમાં જ્યારે ઇઝરાયલ દેશ તરફ નફરત વધી રહી છે, દુનિયાના દરેક કોણાએ યહૂદીઓ પર એક જાતની સતાવણી છે, ત્યારે આ શિક્ષણ વેગે વધી રહ્યું છે, ત્યારે આપણે સંભાળીએ, સાવચેત રહીને કોણ શું શીખવે છે તે આપણે જોઈએ. ફરીથી હું તમારે મેં તમને આગળ કીધું હતું તે પ્રમાણે કે આ લગ્ન, જન્મ, આહાર, વ્યક્તિગત સ્વસ્થતા, મરેલાઓને કેવી રીતે દફનાવવા, તેઓની સાથે કેવી રીતે વ્યવહાર કરવો, જે બીમાર લોકો હતા તેઓને કેમ અલગ રાખવા, જે કાયદાઓ આપવામાં આવ્યા હતા તેનો એક રીતે ફાયદાકારક એ હતું કે તેઓ સ્વાસ્થ્ય પર રીતે બહુ ફાયદાકારક હતા, પણ તેનો મૂળ હેતુ એ હતો કે તમે લોકો, એટલે કે યહૂદી લોકો, તમે બીજા બધા લોકો કરતાં જુદા છો. યુ આર સેપરેટેડ, સેટ અપાર્ટ. કારણ કે તેઓ, અને આ વચન આપણને પણ લાગુ પડે છે, કે આપણે દેવ દ્વારા પસંદ કરાયેલા લોકો છીએ. એટલે કે આપણો વ્યવહાર, આપણે કેવી રીતે વર્તીએ છીએ, આપણે કેવી રીતે કોઈ જે સમસ્યા આવે તેનો ઉકેલ લાવીએ છીએ, આપણે એકબીજાની સાથે કેવી રીતે વ્યવહાર કરીએ છીએ, મુશ્કેલી આવે તો તેનો સામનો કેવી રીતે કરીએ છીએ, આપણે દુનિયાવી રીતે વર્તતા નથી, કારણ કે આપણે દેવના પસંદ કરાયેલા છે. આ યહૂદીઓ હતા એ પવિત્ર અને અપવિત્ર વચ્ચે અને શુદ્ધ અને સ્વચ્છ વચ્ચે તફાવત કરવાનું શીખવું પડ્યું. ઓકે, તેઓને એ શિક્ષણ બહુ જરૂરી હતું, કારણ કે તેઓનું જીવન તેમની આસપાસના અધર્મી રાષ્ટ્રોની જેમ થી બહુ અલગ હોવું જોઈએ. પ્રભુની આ આજ્ઞા હતી. ચોથો જે મુદ્દો આપણે આ પુસ્તકમાં જોઈશું, અને એ તો હોલી લેન્ડ, એટલે કે પવિત્ર ભૂમિ, અત્યારે જ્યાં ઇઝરાયલ દેશ છે ત્યાં. અને આ વાત આપણે સમજવી બહુ જરૂરી છે. અત્યારે આપણે જાણીએ છીએ કે કેટલે હદ સુધી લોકો ઇઝરાયલને નાશ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. આખું જે મિડલ ઇસ્ટ છે, આપણે જોઈએ છે કે કેટલી બધી વખત જ્યારથી ઇઝરાયલની સ્થાપના કરવામાં આવી ત્યારથી અત્યાર સુધી કેટલી બધી વાર ત્યાં યુદ્ધ થયા છે, કેટલી બધી વાર તેઓ તેનું નામ નિશાન દુનિયા પરથી હટાવી દેવા માટે માંગે છે. પણ એ જે ભૂમિ છે તેના તે સાચા હકદાર છે. એટલે કે 68 વખત આ પુસ્તકમાં હોલી લેન્ડ, પવિત્ર ભૂમિનો ઉલ્લેખ થયો છે, અને તે વારસ છે તે આપણને શીખવે છે. એ જે જમીનનો ટુકડો છે, એ જે પ્રદેશ છે, એ પ્રભુનો દેશ છે. તમે ઉત્પત્તિનો 17મો અધ્યાય જ્યાં વાંચશો ને, ત્યાં પ્રભુ જે કરાર ઇબ્રાહીમ સાથે કહે છે, તો તેમાં સ્પષ્ટ રીતે ઇબ્રાહીમને કહેવામાં આવ્યું છે કે સર્વકાળ સુધી આ જમીનનો વારસદાર તમે હશો, એન એવર લાસ્ટિંગ કવેનન્ટ. એટલે કે એ ભૂમિ આપણા પવિત્ર શાસ્ત્ર પ્રમાણે એ ભૂમિ એક આશીર્વાદ માટે યહૂદી લોકોને આપવામાં આવી છે. અને હોલી લેન્ડ ઇઝ પાર્ટ ઓફ ધ ઇક્વેશન. અત્યારે તમે જો કે એ જે જમીનનો નાનો ટુકડો છે, આમ તમે જ્યારે દુનિયાના બીજા દેશોની સરખામણીમાં જુઓ તો ઇઝરાયલ દેશ એક બહુ નાનો દેશ છે. બલકે એમ કહેવામાં આવે છે કે જો તમે તેનું જે એર સ્પેસ છે તેમાં પ્લેનમાં તમે એન્ટર થાઓ ઇઝરાયલ, તો 6 મિનિટમાં તમે ઇઝરાયલની આખી બહાર નીકળી જાઓ છો. એટલો નાનો આ પ્રદેશ છે. પણ દરેકના મોઢા પર એની ચર્ચા છે. બલકે મારા આ 50 વર્ષના જીવનમાં જે પૃથ્વી પર હું જીવ્યો છું, ત્યારથી જ્યારથી હું સમજણો થયો છું ત્યારથી છાપામાં, સમાચારમાં આપણે સતત આ ઇઝરાયલનું નામ સાંભળ્યું છે, અને મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ છે તેનું નામ સાંભળ્યું છે. અને એક સામાન્ય રીતે હું તમને પ્રશ્ન કરવા માંગુ છું, કેમ આ જે પ્રદેશ, જે એવી કોઈ જગ્યાએ નથી કે જ્યાંથી બધા વહાણ બધા બહુ પસાર થતા હોય, કે આપણે ધંધા અને વ્યવસાય માટેનો એક બહુ મહત્વની જગ્યા હોય. દાખલા તરીકે આપણે જૂના જમાનામાં જોઈએ તો ટર્કીમાં જે ઇસ્તાંબુલ આવ્યું છે, કે ત્યાં બધા વહાણ આવતા હતા, ત્યાંથી બધો વેપાર થતો હતો, એવી કોઈ યોગ્યતા ઇઝરાયલમાં નથી. દુનિયાના છેડે છે એવી કોઈ, ત્યાં ગાડી એવી કોઈ જાતની નેચરલ રિસોર્સ નથી કે જેને લીધે લોકો તેની પર ચઢાઈ કરે. છતાં વારંવાર આખા દુનિયાનું ધ્યાન એ નાના પ્રદેશ પર છે. કેમ? કારણ કે એ પ્રભુનો દેશ છે. અને શેતાનનો સતત પ્રયાસ રહ્યો છે કે કોઈક રીતે એ દેશનો ત્યાંથી નાશ થાય. કારણ કે જ્યારે આપણે અંત સમયની જે ભવિષ્ય વચન છે તેમાં બહુ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે એ ભૂમિ બહુ મહત્વની છે, કે ત્યાં પ્રભુ આવવાના છે, ત્યાં પ્રભુ આસમાનમાંથી ઉતરવાના છે, ત્યાંથી પ્રભુ રાજ કરવાના છે. અને તેથી કરીને શેતાનનો સતત પ્રયાસ રહ્યો છે, પ્રયત્ન રહ્યો છે કે ત્યાંથી તેઓ યહૂદીને કાઢી નાખે. ઘણું બધું આ વિશે હું બોલી શકું છું, પણ સમયના અભાવે હું આગળ વધું છું. પણ પવિત્ર ભૂમિ તે વિશે આપણે શીખીશું આ લેવિયના પુસ્તકમાંથી. પણ 5મી અને છેલ્લી અને કદાચ સૌથી મહત્વની વાત જે હું તમને કહેવા માંગુ છું, જે અહીંયા આપણને લેવિય પુસ્તકમાં જોવા મળે છે, એ તો આપણો પવિત્ર તારણહાર. આવર હોલી સેવિયર, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. શાસ્ત્રવચન મેં પહેલા કીધું તે પ્રમાણે ઉત્પત્તિથી પ્રકટીકરણ બધું ઈસુ વિશે છે. જો આપણે ઉત્પત્તિથી પ્રકટીકરણ વાંચીએ અને ઈસુને ના જોઈ શકીએ અથવા તો ઈસુને ચૂકી જઈએ તો તે એક બહુ સમસ્યાભરી વાત છે. અહીંયા જે કાયદો આપણે જોઈએ છે તે જે આવનાર હતો, જે આવનાર વસ્તુઓ હતી તેનો પડછાયો છે. ખાસ કરી અને આપણે જે બલિદાન જે જોઈએ છે તે સર્વ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ ચિહ્ને છે. અને દરેક બલિદાન જે આપણે શીખીશું, લગભગ 5 બલિદાન અહીંયા આપણને આપવામાં આવ્યા છે પહેલા 7 પુસ્તકમાં, તે દરેક ઈસુ ખ્રિસ્તના વ્યક્તિગત અને પ્રભુ એમની જે સેવા હતી તે આપણને બતાવે છે. એટલે કે હોલી ગાડ, પવિત્ર દેવ, પવિત્ર યાજક વર્ગ, પવિત્ર ભૂમિ, પવિત્ર આપણો તારણહાર. અને આ વસ્તુ આપણે આ પુસ્તક દ્વારા શીખીશું. 8 વખત પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે કે તમે પવિત્ર થાઓ કારણ કે હું પવિત્ર છું. અને તેથી કરીને આ વચનને આપણે જાણવું એ બહુ જરૂરી છે. જો આપણે અપવિત્ર છે તો આપણે જે આપણી દુનિયા છે, આપણો સમાજ છે, તેને માટે કોઈ રીતે ઉપયોગી નથી. મેં કીધું તે પ્રમાણે દરેક બલિદાન આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભના બલિદાન તરફ આપણું ધ્યાન દોરી જાય છે. જે અહીંયા ગાડી આપણે અહીંયા દહીના પણ વિશે જે આપણે શીખીશું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનનું એક દ્રશ્ય છે. અને આપણે જાણીએ છીએ કે આ જે બલિદાન હતું તે એક નર જાતિનું હોવું જોઈએ, કારણ કે તે આપણને બળ વિશે શીખવે છે. પ્રભુનું બળ, પ્રભુનું સામર્થ્ય જે આપણને તારણ આપી શકે છે. અને આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈને પણ બચાવી શકે છે, તારણ આપી શકે છે, પાપના ભારમાંથી છોડાવી શકે છે. સેક્રિફાઈસ હેડ ટુ બી પરફેક્ટ, સંપૂર્ણ હોવું જોઈએ, કોઈ પણ જાતની તેમાં ખોટ કે ખાપણ હોવી જોઈએ નહીં. અને તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સર્વ રીતે પાપ વગરના હતા, સિનલેસ સંપૂર્ણતા હતી તેમનામાં, તે વિશે આપણને શીખવે છે. તો આવો આપણે જોઈએ આ વચનો દ્વારા આપણે શું શીખનાર છે. હું આખા બધા વચનો વાંચવાનો નથી, અહીંયા ગાડી આપણને 3 જુદા જુદા અર્પણ વિશે કહેવામાં આવે છે. અને જે 3 અર્પણ છે, તમે 3 અર્પણ બધી રીતે સરખા જ છે, ફરક ખાલી એટલો છે કે એક શ્રીમંત માણસ માટે છે, એક સામાન્ય માણસ માટે છે અને એક ગરીબ માણસ માટે છે. અને એ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે તમે સમાજમાં તમારું ગમે તે સ્ટેટસ હોય, ગમે તે સ્થળે તમે હો, તમારે પ્રભુ પાસે પાપની માફી આપવા માંગવાની જરૂર છે. કોઈ એવું કહી નથી શકતું કે હું શ્રીમંત છું એટલે મારે આપવાની જરૂર નથી. કોઈ એવું નથી કહી શકતું કે હું ગરીબ છું અને હું આપી શકતો નથી. પ્રભુએ તેમના કાયદામાં દરેકની માટે પ્રભુની પાસે આવવા માટે સગવડતા કરી આપી છે અને તેની માટે નિયમ આપ્યો છે. અને તે આપણે અહીંયા શીખનાર છીએ. પહેલી કલમ આપણને કહે છે કે અહીંયા અને યહોવાએ મૂસાને બોલાવીને મુલાકાત મંડપમાંથી તેની સાથે વાત કરતા કહ્યું. મેં કીધું હતું તે પ્રમાણે જે શબ્દ બોલાવીને, એટલે કે તમે ઇંગ્લિશમાં એને કહો તો કોલ્ડ, અને તમે જ્યારે મૂળ ભાષામાં તમે તેને વાંચો તો એનો મતલબ એમ થાય છે કે કોલ્ડ આઉટ, એટલે કે ચર્ચ અક્લિસિયા જે નામ છે, એટલે કે આપણે મંડળી ચર્ચ જેને કહેવામાં આવે છે, તે શબ્દોનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને એટલે કે આપણે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનનાર છે, મંડળીમાં છીએ, તેઓને આપણને દુનિયામાંથી, દુનિયાવી બાબતોમાંથી આપણને બહાર બોલાવી લેવામાં આવ્યા છે. યહોવાએ આપણને બોલાવ્યા છે. અહીંયા કહે છે યહોવાએ મૂસાને બોલાવીને મુલાકાત મંડળમાંથી તેની સાથે વાત કરતા કહ્યું. બીજી વાત પર હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. યહોવા લોકોની સાથે વાત કરે છે કે મૂસાની સાથે? મૂસાની સાથે વાત કરે છે. એટલે કે મૂસા આ અહીંયા આપણે જે પ્રમાણે વાંચીએ છીએ તે પ્રમાણે તે મધ્યસ્થી છે. આપણો મધ્યસ્થી કોણ છે? પ્રભુનું વચન આપણને તિમોથીનો પહેલો પત્ર અને તેની બીજો અધ્યાય અને પાંચમી કલમમાં શું કહે છે? કેમ કે ઈશ્વર એક જ, અને ઈશ્વર તથા માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ, એટલે ખ્રિસ્ત ઈસુ પોતે માણસ. પ્રભુએ આપણી સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા વાત કરી છે, એ આપણા મધ્યસ્થ છે. અને પ્રભુ જેવી રીતે અહીંયા મૂસા એક લખવામાં આવ્યું છે કે મૂસાને બોલાવીને, એ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને બોલાવવામાં આવ્યા છે કે પાપની દુનિયામાંથી તમે આવો અને તમે અનંત જીવન પામો. અને અહીંયા શું કહેવામાં આવ્યું છે કે ઇઝરાયેલી લોકોને એમ કહે કે જ્યારે તમારામાંનો કોઈ માણસ યહોવાને અર્પણ ચઢાવે ત્યારે તે અર્પણ તમારે પશુમાંનું, એટલે ઢોરમાંનું તથા ઘેટા બકરામાં ચઢાવવું. તમારું ધ્યાન એક શબ્દ તરફ દોરવા માંગુ છું. ઘણી વખત આપણે જ્યારે આવું વાંચીએ ત્યારે અમુક જે શબ્દ છે તેની પર ધ્યાન આપવું બહુ જરૂરી છે. અને જે શબ્દ હું તમારી આગળ મૂકવા માંગુ છું, એટલે કે જ્યારે, ઇંગ્લિશમાં તેનું ભાષાંતર હું કરું તો વેન, એ કે છે ઇસ્રાયેલી લોકોને એમ કે જ્યારે તમારે, એટલે કે આ જે અર્પણ લાવવાનું હતું તે અર્પણ ફરજિયાત નહોતું, તમારે પોતાની સ્વ ઈચ્છાએથી લાવવાનું હતું. એવો નિયમ એવો નહોતો કે તમારે લાવવું જ પડે, કે તમારે આ બલિદાન ચઢાવવું જ પડે. એ કે છે જ્યારે તમારામાંનો કોઈ માણસ, એટલે કે એને હૃદયમાં જે ઈચ્છા થાય ત્યારે તે અર્પણ લઈને આવે પ્રભુની પાસે, પોતાના નિર્ણય પ્રમાણે, નહીં કે પ્રભુએ આજ્ઞા કરી છે એટલે, નહીં કે ફરજિયાત રીતે કોઈ રિચ્યુઅલ કોઈ વિધિ માટે લઈને આવે, પણ ખરા હૃદયથી પ્રભુને માટે અર્પણ લઈને આવે. અને વાલાઓ આ જે શબ્દ છે જે વિલિંગ, ઓકે, એ બહુ વસ્તુ સમજવી બહુ જરૂરી છે. આ નિયમ આપણને વારંવાર પવિત્ર શાસ્ત્રમાં જોવા મળે છે. જો ફક્ત તમે બાઇબલ વાંચો છો, અથવા તો દેવળમાં આવો છો, અથવા તો દાન આપો છો, કોઈ પણ વાત તમે કરો છો, કારણ કે તમારા મનમાં એવું છે મારે કરવી પડે, જો નહીં કરું તો મને શિક્ષા થશે, અથવા તો નહીં કરું તો પ્રભુ મારી પર કોપમાન થશે, એ વિચારસરણી દ્વારા જો તમે આવતા હોય તો તે ધર્મ છે. વી હેવ ટુ કમ ટુ ગાડ ઇન આવર ફ્રી વિલ. ઇંગ્લિશમાં હું તમને કહું તો હું આ પ્રમાણે કહું છું કે વી ડોન્ટ ગેટ ટુ, ઓકે, આ એવું નથી કે આમ, માફ કરજો, વી ડોન્ટ હેવ ટુ, વી ગેટ ટુ. આપણે કરવું જ પડે એવું છે નહીં, આપણને કરવાનું મળે છે. બહુ તફાવત છે, તફાવત છે. કારણ કે જે મુસલમાન માણસ છે એને નિયમ છે કે પાંચ વાર તારે નમાઝ જે દિશામાં તમારે નમીને નમવાનું હોય ત્યાં નમવાનું, જો નહીં નમતો તમારે યુનો અલ્લાહ તમારી પર કોપમાન થશે, અથવા તો તમે એક સાચા મુસલમાન નથી. આપણું પ્રાર્થના તરફનું વર્તન એ પ્રમાણેનું નથી. આપણે પ્રાર્થના કરીએ છીએ કારણ કે આભાર વ્યક્ત હૃદય દ્વારા પ્રભુએ આપણી માટે શું કર્યું છે તે ધ્યાનમાં લઈ અને આપણે દેવળમાં જઈએ છીએ, તે માટે આપણે બાઇબલ વાંચીએ છીએ, તે માટે આપણે પ્રાર્થના કરીએ છીએ, તે માટે આપણે આપણે દાન આપીએ છીએ. જે કંઈ કરીએ છીએ એક આપણે આભાર વ્યક્ત હૃદય દ્વારા કરીએ છીએ, ધર્મને લઈને નથી કરતા. અને આ વાત જૂના કરારમાં પણ બહુ સ્પષ્ટ રીતે જોવા મળે છે અને આ જ વાત આપણને નવા કરારમાં પણ જોવા મળે છે. ખાસ કરીને જ્યારે તમે આપણે દાનની વાત કરીએ તો દાનમાં પણ આ જ રીતનું આપણું વિચારસરણી હોવી જોઈએ. અને તમારું ધ્યાન એક કલમ તરફ દોરવા માંગુ છું, તમારું નિર્ગમનનું પુસ્તક તેનો 35મો અધ્યાય અને પાંચમી કલમ આ પ્રમાણે કહે છે અને આ વાત સમજવી આપણે બહુ જરૂરી છે. એ કે ત્યાં લખવામાં આવ્યું છે કે યહોવાને માટે તમારામાંથી અર્પણ લો, જો કોઈના મનમાં આપવાની ઈચ્છા હોય તે યહોવાને માટે અર્પણ લાવે, એટલે સોનું તથા રૂપું તથા પિત્તળ. શું લખવામાં આવ્યું છે? જો કોઈના મનમાં આપવાની ઈચ્છા હોય તો. કમ્પલસરી નથી કે તમારે આપવું જ પડે. હા, અમુક જે પ્રભુના સેવકો હોય છે અત્યારે પોતાના ખિસ્સા ભરવા માટે એવું શિક્ષણ આપતા હોય છે, પણ એ પવિત્ર શાસ્ત્રનું શિક્ષણ નથી. આપણે આપવું જોઈએ પણ ક્યાં મનમાં આપવાની ઈચ્છા હોય તો. પાઉલ પ્રેરિત આપણને કોરિન્થીઓના પુસ્તકમાં કહે છે ગીવ ચીયરફુલી, એટલે કે આનંદ સહિત તમે આપો. જો કમને અથવા તો સંકોચ પામીને આપવું પડે છે, એટલે લોકોની શરમ રાખીને એવી રીતે જો તમે આપતા હોય તો તમને આશીર્વાદ નહીં મળે વાળાઓ. મનમાં આપવાની ઈચ્છા હોય તો. અને દરેક વસ્તુ, ફક્ત તમને દાન માટે નથી કહેતો, દરેક વસ્તુ જે તમે પ્રભુ માટે કરો તે તમારા મનમાં ઈચ્છા હોય તો કરો, ના કે તમારે કરવું પડે. રવિવારનો દિવસ છે એટલે મારે દેવળમાં જવું પડે, એ રીતે જો તમે જતા હોય તો તમને કોઈ લાભ નથી. એના કરતા તો ના જાઓ તો વધારે સારું છે. પેલું નિયમના આધારે, ઓકે અત્યારે મારે હું સવારે ઉઠ્યો ને, મને પાળક સાહેબ પૂછશે તો લાવો જરા થોડી નાની પ્રાર્થના કરી લો, અથવા ઝડપથી મને ઉપલી મેળી વાંચી લેવા દો, અથવા તો બીજું કશું એવું નાનું વાંચન કરીને, એટલે કહેવા તો ચાલે કે મેં બાઇબલ વાંચ્યું, પ્રાર્થના કરી લીધી. જો એ રીતે તમારું પ્રભુ સાથેનો સંબંધ હોય તો આજે આપણે શીખવાની બહુ જરૂર છે કે પ્રભુ હૃદયની સામે જોવે છે, હૃદયની અંદર જોવે છે. જ્યારે તમારામાંનો કોઈ માણસ યહોવાને અર્પણ ચડાવે ત્યારે પ્રભુને તમારા દાનની કોઈ જરૂર નથી. આપણો પ્રભુ ભિખારી નથી. તમે દાન નહીં આપો તો પ્રભુનું કામ નહીં અટકી જવાનું. કદાચ કોઈ જે પ્રભુનો માણસ છે, જે ખાલી પૈસાને માટે સેવાનું કામ કરી રહ્યા છે, કદાચ એમનું કામ અટકી જશે, પણ પ્રભુનું કામ પૈસાના લીધે નથી અટકી જવાનું. આ વસ્તુની હું તમને 100% ગેરંટી આપું છું. ગીવ ચીયરફુલી, આનંદ સહિત તમે જે આપો છો પ્રભુને, જે પણ આપો છો, પૈસા છે, તમારો સમય છે, જે પણ તમે સેવા કરો છો, આનંદ સહિત કરો. જ્યારે ખરા હૃદયથી આપણે પ્રભુની પાસે આવીએ છીએ ત્યારે એ સેવા બહુ આશીર્વાદિત રહે છે. અને અહીંયા પણ આ ફરજિયાત રીતે તેઓને અર્પણ લાવવાનું હતું નહીં. જ્યારે તેમને મન થાય, જ્યારે પ્રભુની પાસે આવવાનું તેમના હૃદયમાં થાય ત્યારે તેઓ અર્પણ લાવવાનું અહીંયા કહેવામાં આવ્યું છે. આગળ વાંચીએ તો શું કહેવામાં આવ્યું છે કે જે કોઈનું અર્પણ ઢોરના દહીંના પણનું હોય તો તે ખોળખા પણ વગરનો નળ ચઢાવે કે તે પોતે યહોવાની આગળ માન્ય થાય, અને તે દહીંના પણના માથા પર પોતાનો હાથ મૂકે અને પ્રયાશ્ચિત કરવા તે તેને માટે માન્ય થશે. અહીંયા ગાડી એક ખોળખાપણ વગરનો નર ચડાવવાનું કહેવામાં આવ્યું છે. અને અહીંયા અહીંયા જે એટલે કે અહીંયા ઢોર એટલે કે બળદ, આગળ આપણને ત્યાં બકરી અથવા તો ઘેટાની વાત કરવામાં આવશે, અને જો તમે ગરીબ હો તો ત્યાં એક પક્ષીની વાત કરવામાં આવશે. પણ નિયમ તો સરખો જ છે. પણ અહીંયા હું તમને ક્યાં કંઈક સમજાવવા માંગુ છું. અહીંયા જે નર લખવામાં આવ્યું છે, કેમ નર? કારણ કે નર, મેં કીધું તે પ્રમાણે, તેનું એક બળ હોય છે, બળ હોય છે. અને બીજી વસ્તુ કે નર દ્વારા બીજી પેદાશ કરી શકાય છે, બીજી પેદાશ કરી શકાય છે. એટલે કે જે તમે બલિદાન લઈને આવો છો, તે બલિદાન એક રીતે તમે જોઈએ તો એક મૂલ્યવાન વસ્તુ છે તમારી માટે, તમારી ઉપયોગી વસ્તુ છે. અને તે તમે પ્રભુની પાસે લઈને આવો છો. અહીંયા લખ્યું છે કે આ તેના માથા પર પોતાનો હાથ મૂકે અને પ્રયાસિત કરવા તે તેને માટે માન્ય થશે. એટલે કે જે માણસ, અને આ ખાલી માણસ જ નહીં, સ્ત્રી પણ લાવી શકતી હતી, તે જે અર્પણ લઈને આવે તે અર્પણ પર તે હાથ મૂકતા હતા. અને હાથ મૂકવાનું કારણ શું હતું કે હવે મારા પાપ આ જે પ્રાણી છે તેની ઉપર હું ટ્રાન્સફર કરું છું, એ પાપ એ પ્રાણીના થઈ જાય છે. આગળ વધુ એ પહેલાં એક બીજી વાત પણ હું તમને કહેવા માગું છું કે આ જે બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે ઢોરમાનું તથા ઘેટા બકરાનું ચડાવો. એટલે કે આ જે ઘેટા બકરા ઢોર જે હતા, જેને આપણે ડોમેસ્ટિકેટેડ પાળેલા કહીએ, આપણે આપણા કાર્યમાં, ખેતરમાં, ઘરમાં જે દૂધ આપે, કાર્યમાં આપણને જે સહાય કરે તેવા જે હતા, તે પ્રાણીનું બલિદાન આપવાનું હતું. તે વખતે લોકો ઘોડા અને ગધેડા અને બીજા જે પ્રાણી હતા, ઊંટ, તેનો પણ ઉપયોગ કરતા હતા જુદી જુદી વાત માટે. આપણે જાણીએ છીએ ઘોડા ગધેડા ભાર ઉચકવાના કામમાં, કોઈ જગ્યાએ મુસાફરી કામમાં કરવામાં આવે તેમાં પણ કામ આવતા હતા. પણ તે તમે બલિદાન આપી શકતા ન હતા. અને એનું મુખ્ય કારણ એ હતું કે જે બીજા રાષ્ટ્રો હતા, વિધર્મી રાષ્ટ્રો હતા, તેઓ ઘોડા ગધેડા ઊંટ એ બધા પ્રાણીઓના બલિદાન પોતાના દેવદેવીઓને કરતા હતા. અને મેં કીધું તે પ્રમાણે આપણે દુનિયાવી બાબતોથી જુદા રહેવાનું છે. તેથી કરીને પ્રભુએ બહુ સ્પષ્ટ રીતે અહીંયા નિયમ આપ્યો છે કે ફક્ત ઢોર, બળદ, ઘેટા બકરા, તે તમારે તેનું અર્પણ તમારે કરવાનું. બહુ સરસ એક વાત તમને અહીંયા બતાવું છું. જો તમે આપણે આગળ વાંચીએ, કદાચ વાંચતા ખ્યાલ નહીં આવ્યો હોય, પાંચમી કલમ કહે છે, અને તે વાછરડાને યહોવાની સમક્ષ તે કાપે. એટલે કે કોણ કાપે? તે ઘણી વખત આપણને ગેરસમજ હોય છે કે તે કાપે એટલે કે યાજક કાપે. પણ યાજક એ નહોતો કાપતો. એ કાપવાનું કામ જે માણસ અર્પણ લઈને આવ્યો હોય ને તેનું હતું. હવે વિચારો વાલાઓ, તમારું ઢોર, તમારું પાડેલું ઢોર છે જેને તમે લઈને આવો છો, વાછરડું લઈને આવો છો. હવે એ વાછરડાના હાથ પર, વાછરડાના માથા પર તમે હાથ મૂકી તમારા પાપ તેની પર મૂકો છો, અને એ વાછરડાને તમારે તમારા હાથથી કાપવાનું છે. પાપનો જે કિંમત છે તમે હવે સમજી શકો છો? આ સહેલું નથી વાલાઓ. આપણને લાગે કે ફટ દઈને કાપી નાખ્યું, પણ આપણે જાણીએ છીએ કે આ કામ સહેલું નથી. અને આનું કારણ એ હતું કે જ્યારે તમે એ વાછરડાને કાપો, એ ઘેટાને કાપો, ત્યારે તમને ખ્યાલ આવે છે કે મારા પાપની કિંમત શું છે. અને જો ખરેખર આપણી પાસે હૃદય હોય તો આપણે સમજી શકીએ કે હવે મારે પાપ ન કરવું જોઈએ. અને આ મુખ્ય જે આ મુદ્દો છે, આ અર્પણનો મુદ્દો એ હતો, અહીંયા લખ્યું છે તે પણ યહોવાની સમક્ષ તે કાપે. અને પછી જો શું લખવામાં આવ્યું છે, અને યાજકો એટલે હારૂનના પુત્રો તે રક્તને રજૂ કરે ને મુલાકાત મંડપમાં દ્વાર પાસેની વેદી પર ચારે બાજુએ તે રક્ત છાંટે. જે યાજક હતા તેઓનું કામ તો ફક્ત જે રક્ત હતું તેને લઈ અને છાંટવાનું હતું મુલાકાત મંડળના દ્વાર અને અંદર જઈ અને તેઓ તે રક્તને છાંટતા હતા, તેઓ કશું કાપતા નહોતા. આગળ વાંચીએ જો આપણે શું લખવામાં આવ્યું છે, અને દહીન્યાપણનું ચામડું તે ઉતારે, તે કાપીને તેના ટુકડા કરે. ઓકે, અને અગેન આ તે એટલે કે જે વ્યક્તિ બલિદાન લઈને આવે છે તે, અને હારૂન યાજકના પુત્રો વેદી પર અગ્નિ મૂકીને અગ્નિ પર લાકડા ગોઠવે. અને યાજકો એટલે હારૂનના પુત્રો તે ટુકડા માથું તથા ચરબી વેદી પરના અગ્નિ પરના લાકડા ઉપર ગોઠવે, પણ તેના આંતરડા તથા તેના પગને તે પાણીથી ધોઈ નાખે, અને યાજક વેદી પર તે બધાનું દહન કરે, તે યહોવાને માટે સુવાસિત દહીના પણ એટલે હોમ યજ્ઞ છે. આગળ હું કશું કહું તે તે પહેલા તમારું ધ્યાન હું નવમી કલમ તરફ દોરવા માંગુ છું. ત્યાં લખવામાં આવ્યું છે, પણ તેના આંતરડા તથા તેના પગ તે પાણીથી ધોઈ નાખે અને યાજક વેદી પર તે બધાનું દહન કરે. અને આ વાત તમે વારંવાર પવિત્ર શાસ્ત્રમાં વાંચશો, જ્યાં જ્યાં નિયમ આપવામાં આવ્યો છે ત્યાં તમે આ વાંચશો કે તેના આંતરડા તથા તેના પગ ધોઈ નાખે. ઇન્ટ્રેલ્સ ઇંગ્લિશમાં તેને કહેવામાં આવે છે. કેમ, કદી તમે પ્રશ્ન કર્યો છે કેમ કેમ આવી વિગત આપણને પવિત્ર શાસ્ત્રમાં આપવામાં આવી છે? યાદ રાખીએ વાલાઓ, કોઈ પણ વાત જે પવિત્ર શાસ્ત્રમાં લખી છે એ ખાલી લખવા માટે નથી લખી, તેની પાછળ કારણ હોય છે. કેમ આંતરડા વિશે વારંવાર કહેવામાં આવ્યું છે આપણને? તો એનું કારણ એ છે વાલાઓ કે એ જે બધા વિધર્મી રાષ્ટ્રો હતા તે આ આંતરડાનો ઉપયોગ તેમના દેવદેવીઓની પાસેથી દેવદેવીઓની સાથે વાત કરવા માટે વાપરતા હતા. એટલે જ્યારે એ પ્રજા કોઈ પણ બલિદાન કરે ત્યારે એ આ જે લખવામાં આવ્યું છે તે કાઢી નાખતા હતા, અને એની માટેની જુદી વિધિ હતી, અને તેઓનું માનવું એવું હતું કે તે દ્વારા પ્રભુ તેમને વચનો આપે છે અને તેમની સાથે વાત કરે છે. એથી કરીને યહૂદીઓને બહુ સ્પષ્ટ રીતે સૂચના આપવામાં આવી હતી કે આ લોકો જે સમજે છે તેનાથી તમારે બિલકુલ વિરુદ્ધ કરવાનું, એ તો તમારે જુદા કાઢી અને એને બાળી નાખવાના. એટલે કોઈ રીતે તમે એ પાપમાં ના પડો કે હું તમારી સાથે એ રીતે વાત કરું છું. સમજવાની વાત છે વાલાઓ. પણ અહીં આપણે વાંચ્યું તે પ્રમાણે આ હારૂન યાજકના પુત્રો આ બધું જે કાપેલું હતું ચામડું તેમને માટે મળતું હતું તે સર્વ લઈ અને એક અગ્નિ પર, અહીંયા લખવામાં આવ્યું છે કે અગ્નિ પરના લાકડા ઉપર ગોઠવે છે, અને ત્યાં આખું જે બલિદાન હતું તેને ભસ્મ કરી નાખવામાં આવતું હતું. આ વાત યાદ રાખજો વાલાઓ, આપણે આગળ જ્યારે બીજા જે અર્પણ છે તે વિશે શીખીએ ત્યારે, કારણ કે દરેક અર્પણમાં આવું કરવામાં નથી આવતું. આ અર્પણ અને બર્ન સેક્રિફાઈસ જેને કહે છે તેમાં આ આખું બલિદાનને બાળી નાખવામાં આવતું હતું. આ વાલાઓ મેં કીધું તે પ્રમાણે આ જે અર્પણ છે તે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના અર્પણની તરફ ચિંધે છે. બીજો કરંથી તેનો 5મો અધ્યાય 21મી કલમ આપણને આ પ્રમાણે કહે છે, આપણે તેમનામાં ઈશ્વરના ન્યાયપણા રૂપે થયે માટે જેમણે પાપ જાણ્યું નહોતું તેમને તેમણે આપણે માટે પાપરૂપ કર્યા. એટલે કે જેવી રીતે આ અર્પણ લાવનાર વ્યક્તિ પેલા પ્રાણી વાછરડાના માથા પર હાથ મૂકે છે તેવી રીતે આપણે આપણો હાથ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર મૂક્યો. જે પાપની સજા આપણે નથી આપી શકતા તે પાપ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા પાપ પોતાના માટે માથે લીધા, માટે જેમણે પાપ જાણ્યું નહોતું તેમને તેમણે આપણા માટે પાપરૂપ કર્યા. ગલાતીઓનો પત્ર તેનો ત્રીજો અધ્યાય અને તેરમી કલમ આપણને આ કહે છે કે ખ્રિસ્તે આપણા વતી શાપિત થઈને નિયમના શાપથી આપણને છોડાવી લીધા, કેમ કે એમ લખ્યું છે કે જે કોઈ ઝાડ ઉપર ટંગાયેલો છે તે શાપિત છે. અહીંયા બલિદાનને સાની ઉપર મૂકવામાં આવતું હતું, લાકડા ઉપર મૂકવામાં આવતું હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્યાં ટંગાયા હતા? લાકડા પર ટીંગાયા હતા. તમે પ્રેરિતોના કૃત્યોમાં જઈને વાંચો, જે વધસ્તંભનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેવી રીતે લાકડા પર તેમને લટકાવી દેવામાં આવ્યા. પ્રભુ એ આપણું દહીનાપણ છે, તે આપણું સંપૂર્ણ અર્પણ છે. નર કોઈ પણ ખોળખાપણ નહીં, કોઈ પણ જાતનું પાપ નહીં. અને તેમણે પોતાનું બલિદાન આપણા માટે આપવામાં આવ્યું. પિત્તરનો પહેલો પત્ર તેનો બીજો અધ્યાય અને 24મી કલમ આપણને આ પ્રમાણે કહે છે કે લાકડા પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. તેમના ઘાથી તમે સાજા થયા છો. ત્રણ વાત આપણને બહુ સ્પષ્ટ રીતે, ત્રણ ચિહ્ન જે બહુ સરસ પાઠ આપણને અહીંયા શીખવી જાય છે, તે આપણે સમજવાની બહુ જરૂર છે. આપણે જોયું તે પ્રમાણે જે પાપી છે તે પ્રાણીને મારે છે. રૂમિયોનો 6 અધ્યાય અને 23મી કલમ શું કહે છે કે પાપનો મુસારો મરણ છે. અઝિકિયલનું પુસ્તક તેનો 18મો અધ્યાય આપણને એ પ્રમાણે કહે છે કે જે આત્મા પાપ કરે છે તે મરશે જ. એટલે કે જે પાપી છે તે એક વાછરડાને, અને આપણું મારી અને તમારી વાત કરું તો આપણે પાપીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માર્યા. એ ફક્ત પિલાત અને જે ફારોસી અને જે યાજક હતા તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે નથી જડાવ્યા, આપણો પણ ત્યાં હાથ હતો. આપણા પાપના માટે તેઓ ત્યાં લટકી ગયા. બીજી વાત આપણે જાણીએ છીએ કે એક નિર્દોષ દોષિતને માટે મરે છે. વાછરડાનું કોઈ પાપ હતું નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈ પાપ હતું નહીં. મેં વાંચી જે કલમો મેં તમારી આગળ મૂકી આપણને સ્પષ્ટ રીતે એ જણાવે છે, ધ ઇનોસન્ટ ડાયડ ફોર ધ ગિલ્ટી. લાકડા પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથી લીધા, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. તેમના ઘાથી આપણને સાજાપણું મળ્યું છે. એ બલિદાનના વહેતા રક્તથી બલિદાનની વેદી ઢંકાઈ જતી હતી. તે વેદી જ્યાં ન્યાયની અગ્નિ ભોગ બનનારને ભસ્મ કરતી હતી, એટલે કે જે વાછરડું કાપ્યું હતું તે વાછરડાને તે અગ્નિ ભસ્મ કરી દેતી હતી. એ જ રીતે એ વહેતા રક્તે ન્યાયને પાપીની સાથે સમાધાન જે આપણે આપણું એક દ્રશ્ય છે કે પ્રભુએ જે લોહી વહેવડાયું તેમાં આપણે ભસ્મ થતા રોકાઈ ગયા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત આપણને મુક્તિ આપે છે. અને ઈશ્વરનો જે ક્રોધ, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે આપણે ખ્રિસ્ત વગર આપણે કોઈ રીતે તેનો સામનો નથી કરી શકતા, તે ન્યાય અને ક્રોધથી આપણને બચાવે છે. રૂમિયોનો પત્ર તેનો 5મો અધ્યાય અને 9મી કલમ કહે છે કે ત્યારે આપણને હમણાં તેમના રક્તથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, માટે તેમની મારફતે ઈશ્વરના કોપથી બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા સબસ્ટિટ્યૂટ હતા. આશા રાખું છું કે તમે જોઈ શક્યા હોય કે ઈસુ ખ્રિસ્ત કેટલું સ્પષ્ટ રીતે એક બલિદાનનું પ્રતીક છે. ઈસુ ખ્રિસ્ત આપણા સબસ્ટિટ્યૂટ તરીકે મૃત્યુ પામ્યા, આપણા વતી, આપણા સ્થાને, આપણા માટે, આપણા બદલે તે મૃત્યુ પામ્યા. આપણામાંથી કોઈ પણ પાપ અને મૃત્યુમાંથી મુક્તિ મેળવવા અને આવનાર ન્યાયથી બચવાને માટે કાબિલ છે. આપણી પાસે આપણી પોતાના બળ પર પોતાની રીતે કોઈ રીતે આપણે તેમાંથી બચી શકતા નથી. ફક્ત એક જ માર્ગ છે, એ તો આપણા મધ્યસ્થી પ્રભુ ઈસુ ખ્રિસ્ત. ફક્ત એ જ એક સંપૂર્ણ બલિદાન છે. અને એ જ એક બલિદાન યહોવા દેવને માન્ય છે. પાપની માફી ફક્ત તેમના દ્વારા જ મળી શકે છે. ફક્ત એમના દ્વારા જ. આપણા પ્રભુ દેવ, પ્રભુ બાપ બીજું કોઈ બલિદાન, બીજી કોઈ રીત સ્વીકારતા નથી. દરેક જેને પ્રભુ પાસે આવવું છે, પ્રભુ બાપ પાસે આવવું છે, તે ફક્ત પ્રભુ પુત્ર દ્વારા જ પહોંચી શકે છે. માર્ગ, સત્ય તથા જીવન હું છું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું હતું તે પ્રમાણે. અને આ જે બલિદાન, પહેલું બલિદાન આપણે જે જોયું તેનું એક ચિહ્ન રૂપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા અને તમારા પાપની કિંમત ચૂકવી છે. કદાચ તમને હશે કે મેં મારો હાથ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર મૂક્યો નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા અને તમારા પાપની કિંમત ચૂકવી છે. જેવી રીતે આ એક યહૂદી વ્યક્તિ પ્રભુ મંદિરમાં વાછરડું અથવા તો ઘેટું અથવા તો પક્ષી લઈને આવતા હતા. અને ક્યારે આવતા હતા? જ્યારે તેમને હૃદયમાં ખરેખર હૃદયમાં થાય કે ના, મેં પાપ કર્યું છે, મારે જે અટોનમેન્ટની જરૂર છે, મારે માફીની જરૂર છે, ત્યારે તેઓ આવતા હતા. તે જ રીતે વાલાઓ, શું તમે જાણો છો કે તમારે પાપના માફીની જરૂર છે? અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત વગર તમે તે માફી પામી શકતા નથી. એક સંપૂર્ણ બલિદાન માણસ માટે, માણસોને વતી, માણસોની જગ્યાએ માણસોને બદલે, તે આપણી માટે વધસ્તંભ પે ટંગાયા કે આપણે મૃત્યુમાંથી બચી અને અનંત જીવનનો વારસો પામી શકીએ. શું આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે ઓળખો છો? શું આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે રક્ત વહેવડાવ્યું છે તેમાં તમે શુદ્ધ થયા છો? જો હજુ સુધી તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યો ના હોય, જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા તારનાર તરીકે તેનો સ્વીકાર ન કર્યો હોય, તો વાલાઓ હવે વધુ વિલંબ કરશો નહીં. બીજી કોઈ આશા નથી, બીજી કોઈ માર્ગ નથી, બીજું એવું કશું જ નથી જેના દ્વારા તમે અનંત જીવન પામી શકો, જેના વડે તમે પાપની માફી પામી શકો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય બીજો કોઈ જવાબ નથી, કોઈ જવાબ નથી. અરે, હું તો મંડળીમાં જન્મ્યો, મારા બાપા પાળક હતા, મારા દાદાએ વર્ષો સુધી સેવા કરી, મારા દાદાના દાદાએ પણ વર્ષો સુધી સેવા કરી, બાઇબલ મેં આટલી બધી વખત વાંચ્યું છે, મંડળીમાં હું આગેવાન છું, મેં આટલું હું દાન કરું છું, સમાજમાં મારો આ હોદ્દો છે, મારું જીવન એકદમ સારું છે, હું કોઈ પણ જાતની કુટેવ નથી મારામાં, વગેરે વગેરે વગેરે. એવું કોઈ પણ વાત જો તમારા મનમાં હોય અને તમે એમ માનતા હોય, તે દ્વારા તમે તમારા પાપની માફી માંગવા પામી શકવાના છો, અથવા તો તે દ્વારા તમે સ્વર્ગમાં પહોંચી શકવાના છો, તો તમારા જેટલું મૂર્ખ બીજું કોઈ નથી. શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં શુદ્ધ થયેલા છો? એક જ માર્ગ, એક જ રસ્તો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. શું તમે નવો જન્મ પામ્યા છો? આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર અમારા જીવતાને જાગતા પ્રભુ બાપ, અત્યાર સુધી અમારી સાથે રહ્યા, જે વચનો તમે અમને આપ્યા છે પ્રભુ બાપ, અને પ્રભુ બાપ જે શિક્ષણ તમે અમને આપ્યું છે, તે માટે તમારો આભાર માનીએ છીએ. આ વચનોને સમજવા માટે સમજ શક્તિ આપો પ્રભુ બાપ, અને પ્રભુ બાપ ફરીથી મારે બોલવાની ભૂલથી, મારા ભાષામાં જે મુશ્કેલી છે, તે છતાં પણ પ્રભુ બાપ તમારું વચન જેને માટે છે તેને પહોંચે અને તે સમજણ પામે, અને પ્રભુ આ પવિત્ર આત્મા દ્વારા તેઓને સમજણ આપો. અને જો કોઈ એવું છે કે હજુ સુધી પ્રભુને ઓળખતું નથી, તો પ્રભુ આપ આજે તેમનો તારણનો દિવસ હોય તે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. આ મારી ટૂંકી વિનંતી, સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.